તારીખ 30/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 219 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 159
પ્રશ્ન છે કે સમજાય છે પણ વિશ્વાસ આવતો નથી. વિશ્વાસ નહીં આવવાનું કારણ જૂઠો વિશ્વાસ, વિપરીત વિશ્વાસ આવેલો છે એની દ્રઢતા ગણી છે. ગાઢ વિશ્વાસ છે, આત્મા ઉપર વિશ્વાસ નથી આવતો. અનાત્માનો વિશ્વાસ આત્માને દ્રઢ થયેલો છે, એક કારણ તો એ છે. બીજું, આત્માનો વિશ્વાસ કરવાની જેની ઈચ્છા છે એને પણ સ્વલક્ષે સમજાય તો જ વિશ્વાસ આવે. એ જ સમજણ પરલક્ષે થાય તો વિશ્વાસ ના આવે. અથવા સમજાય ત્યારે વિશ્વાસ યથાર્થ પ્રતીતિ યથાર્થ વિશ્વાસ આવવો જોઈએ કે હું આત્મા જ છું, એ ક્યારે બને એવો અહીંયા વિચાર કરવા યોગ્ય છે કે સમજાય અને એનો વિશ્વાસ કેવી રીતે આવે. વિશ્વાસ આવવાના બે કારણ છે, એક નિમિત્ત અને એક ઉપાદાન. કહેનાર પ્રત્યે વિશ્વાસ હોય તો પણ વિશ્વાસ આવવાનો સંભવ છે. કહેનારને માન્ય કરવામાં આવે કે આ મારા આચાર્ય છે, મહાન સંત છે, કુંદકુંદ જેવા આચાર્ય છે, મહાન સંત છે, એ કહે એટલે એ બ્રહ્મ વાક્ય છે, એમના વચનો છે, એ જ શબ્દ બ્રહ્મ છે. શું છે? શબ્દ બ્રહ્મ છે. એ પણ એમની ઓળખાણ હોય તો વિશ્વાસ આવે, નહીતર ઓળખ સંજ્ઞા છે તો માને કે અમારા સંપ્રદાયના આચાર્ય છે. એ વાતમાં પણ ઓળખાણનો ઉપાદાન સાથે ભળવું. ઓળખવાની વાત તો બહુ ઊંચા સ્ટેજમાં ગઈ, એ પહેલા શું કરવું કે તું જો તેમના વચનોને, તેમના ઉપદેશને તારા આત્મા ઉપર અસર શું થાય છે. વિશ્વાસનું કારણ તને તારો પોતાનો પરિણમન હોવો જોઈએ. ત્યાંથી વિશ્વાસ આવશે, એ ખરો વિશ્વાસ આવશે. જો તને તારા આત્મા ઉપર અસર થતી હોય તો ત્યાંથી જે વિશ્વાસ ઉત્પન્ન થશે એ વિશ્વાસ બદલશે નહીં, એ વિશ્વાસમાં ફેર નહીં પડે. કેમ કે અહીંથી વિશ્વાસ આવ્યો છે. જો વાત અમારે આત્મકલ્યાણ કી હૈ, ઉસ આત્મકલ્યાણ કી બાત કા હમારે આત્મા પર ક્યા અસર પહોંચી. અગર કુછ અસર પહોંચતી હૈ तो वहां से विश्वास भी उत्पन्न होता है, पर वो विश्वास डिगेगा नहीं। आई थी विश्वास आप वो जैसे हम कहूँ कि समझा एने साथे यथार्थ प्रतीति आपवी जोईए કે આ જ્ઞાયક તેજ હું છું અથવા સુખ ધામ છે એ મારામાં જ છે, અનંત સુખ મારામાં જ ભર્યું છે, એનો જે વિશ્વાસ છે એ પોતાના અસરથી આવવો જોઈએ। જેમ કે એ પહેલાની અવસ્થામાં પોતે દુઃખી અથવા આકુલિત અવસ્થામાં હતો,
બરાબર,
કોઈ પણ સંસારી જીવ તો આકુલિત અવસ્થામાં હોય છે, એને આત્મશાંતિનો ઉપદેશ, આત્મશાંતિની ચર્ચા એ સાંભળતા પોતાને કઈ ફરક પડે છે, અશાંતિ ઘટે છે એવી કોઈ અસર થાય છે, અસર પહોંચે છે, તો એને વિશ્વાસ આવે છે કે આ કઈક શાંતિનો ઉપાય લાગે છે, ક્યાંથી વિશ્વાસ આવે છે। સુગાનીજીનો દ્રષ્ટાંત લઈએ તો આત્મધર્મમાં ગુરુદેવનું પ્રવચન એમણે જે વાંચ્યું એમાં એક વાત વાંચી કે ષટ આવશ્યક નહીં હૈ, એક હી આવશ્યક હૈ। તો શટ આવશ્યકની વાત તો જેના ગમમાં છે, છ પ્રકારના અવશ્ય કાર્ય કરવા યોગ્ય શ્રાવકને છ પ્રકારના પ્રતિદિન સ્વાધ્યાય પૂજા દાન આદિ જે છે એ છ પ્રકારના કાર્ય શ્રાવકે પ્રતિદિન કરવા એવી ભગવાનની આજ્ઞા છે। ત્યારે ગુરુદેવ કહે કે એ વ્યવહાર છે, જેને નિશ્ચય પ્રગટો હોય એનો એ વ્યવહાર છે, મૂળમાં તો એક જ આવશ્યક છે, છ નથી, કેમ કે છ માં છ પ્રકારના વિકલ્પ છે, આત્મા નિર્વિકલ્પ છે અને એની સ્વરૂપ સમાધિ પણ નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ સમાધિમાં આત્મશાંતિ છે। એમણે આત્મશાંતિની વાત અસર કરી ગઈ પોતાના આત્મામાં, શું કરી ગઈ, કેમ અસર કરી ગઈ કે એવા છ છે અનેક પ્રકારના વિકલ્પો કરીને એ થાક્યા હતા, ઘણા વિકલ્પો કરીને એ થાક્યા હતા, એટલે એમની એ વાત અસર કરી ગઈ। વાત તો ઠીક છે, વિકલ્પ વધારવાથી અશાંતિ છે, ભલે પછી ધાર્મિક ક્ષેત્રની ક્રિયાના વિકલ્પો હોય તો પણ એમાં અશાંતિ છે, જોકે એમાં માનસિક શાંતિ હોય છે, શટ આવશ્યકમાં માનસિક શાંતિ હોય છે, પણ એ માનસિક શાંતિથી એમને તૃપ્તિ નહોતી થતી, એટલે બીજા છેતરા એ છેતરાતા નહોતા, એવી એક વિશિષ્ટ યોગ્યતા એમનામાં હતી, એટલે આત્મશાંતિની વાત એમને રુચિ, એટલે એમ થયું કે આવો જો ઉપદેશ મળતો હોય તો મને આત્મશાંતિ જે મારે જોઈએ છે કદાચ મળી જાય, મારે ત્યાં પ્રત્યક્ષ સત્સંગમાં જવું એવો નિર્ણય એમણે લીધો। એમણે જ કેમ એવો નિર્ણય લીધો કે એમના આત્મા ઉપર અસર થઈ, એ અસરથી એ પ્રત્યક્ષ સત્સંગ યોગમાં જવા સુધી એમને પ્રેરણા થઈ અસરને લઈને, એ અસરે એક પ્રેરક બળ ઉત્પન્ન કર્યું, આર્થિક સ્થિતિ અનુકૂળ નહીં હોવા છતાં પણ ધંધો વેપાર બંધ કરીને અથવા ધંધો વેપાર રેઢો મૂકીને છોડીને પોતે ખર્ચો કરીને સ્વામીગઢ પહોંચી ગયા. અંદર થી કેવી તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ હશે કે 1000 કિલોમીટર 900 કિલોમીટર ની મુસાફરી અજાયના સ્થળમાં, અજાયના સ્થાનમાં, અજાણ્યા મનુષ્યોની સમાજમાં અને અજાણી ભાષામાં કઈ વિચાર ન કર્યો. મને ફાવશે કે નહીં ફાવે, ભાષા સમજાશે કે નહીં સમજાય, એમના આત્મા ઉપર જે અસર થઈ એનું બળ કેટલું આવ્યું, બધું ઓવરટેક કરીને આવી ગયા. વળી ગુરુદેવને એમણે વિનંતી પણ ન કરી કે તમે હિન્દીમાં બોલો ને, મને સમજાતું નથી. એમ કેમ થયું છે? તું બિલકુલ એ વખતે ગુજરાતી સમજતા નહોતા, સાવ ફર્સ્ટ ટાઈમ પહેલા વહેલા ગુજરાતી ભાષી ક્ષેત્રમાં આવેલા. ભાવ પકડી શકતા હતા, ભાવ પકડે એને ભાષા ગૌણ થાય છે, અને ભાષા પકડે એને ભાવ ગૌણ થાય છે. કોઈ વાત આમ તો ભાષા છે એ ભાવને પકડવાનો ચીપ્યો છે. ચીપ્યો સમજતે ચિંતા, પણ ભાષા ઉપર એટલું વજન નહીં જવું જોઈએ જેટલું ભાવ ઉપર વજન જાય, તો ભાષાથી ભાવ વધારે સમજાશે. અને કદાચ ભાષા અજાણી હોય પણ ભાવ સમજવા ઉપર કોન્સન્ટ્રેશન હશે, એકાગ્રતા હશે, તો ચાર છ મહિનાનું બાળક પણ ભાવ પકડે છે. ભાષા નથી પકડતું, શું પકડે છે? ભાવ પકડે છે. તમે હસીને બોલાવો તો હસશે, આંખો કાઢીને ગુસ્સે થશો તો રડશે. ભાવ પકડે છે, મન છે ને. વિશિષ્ટ યોગ્યતા સામે જોતા નહોતા, પોતે પોતાની વિશિષ્ટ યોગ્યતા સામે જોવે તો મંદ થઈ જાય. એ તો નહોતું મળ્યું એ જોતા હતા. વિશિષ્ટ યોગ્યતા હતી છતાં આત્મશાંતિ નહોતી મળતી, એના એ લાલાયત હતા આત્મશાંતિના. યોગ્યતા સામે નહોતા જોતા, એટલે એવી ભૂલ એમને થઈ નહીં અને નથી થઈ એ વાત પ્રસિદ્ધ છે. એમને ભૂલ થઈ નથી એ વાત પ્રસિદ્ધ છે, અને યોગ્યતા હતી એ વાત પણ પ્રસિદ્ધ છે. કારણ જોઈને કાર્ય સમજી શકાય છે, કેમ કે બંને ને એકબીજા સાથે સંબંધ છે, માટે એક થી બીજા નું અનુમાન થઈ શકે છે. ધુમાડો હોય તો અગ્નિ હોવો જોઈએ, વગર અગ્નિ એ કઈ ધુમાડો દેખાય નહીં. ભલે અગ્નિ દેખાતો નથી પણ ધુમાડો દેખાય તો અગ્નિ છે એમ સમજવું
જોઈએ. योग्यता तो है लेकिन शक्ति नहीं पकी, इसमें ऐसा नहीं होता है ना।
योग्यता थी लेकिन एक नियम है कि बिना संस्कारी जीव को बिना गुरु ज्ञान नहीं होता है। जे बीज ज्ञान छे એ ઉપદેશ થી નથી થતું, ઉપદેશક ના પરિણામ થી થાય છે। ઉપદેશ તો શાસ્ત્ર માં પડ્યો છે આચાર્યો નો, આ તો હજી સત્પુરુષ તો ચોથા ગુણ સ્થાને છે, આચાર્યો નો ઉપદેશ ગ્રંથો માં પડ્યો છે ને, એ તો મૂળ દિગંબર હતા, ગ્રંથ વાંચેલા હતા, પંડિતો ને બોલાવીને વાંચતા વાંચતા, પંડિત રાખીને સમજતા હતા, પોતે ઘણું વાંચતા હતા, રાજદી વાંચતા હતા પણ ગ્રંથમાં વ્યાખ્યા છે એ થિયરી છે અને પ્રેક્ટિકલ નોલેજ જરૂર છે, આમાં પ્રેક્ટિકલ નોલેજ પ્રેક્ટિકલ પરિણામને જોયા વિના સમજાય એવું નથી હોતો। આ પરિસ્થિતિ બાકી હતી, યોગ્યતા હતી પણ આ પરિસ્થિતિ નહોતી, પ્રેક્ટિકલ નોલેજ મળવાની બીજ જ્ઞાન મળવાની પરિસ્થિતિ નહોતી। આમ તો પાંચે સાથે જ હોય છે, કામ થાય એમાં પાંચે સાથે હોય છે, કામ ન થયું તો એમાં ઉપાદાન પણ નથી, જે ઉપાદાન પરિણમન માટે જોઈએ એ પણ નથી, નિમિત્ત પણ નથી, કાળલબ્ધિ પણ નથી, પાંચે નથી, છે તો પાંચે છે ને નથી તો પાંચે નથી। તમારો જે પ્રશ્ન છે એ તમારે ક્યાં ઉભારીને વિચારવો છે એના ઉપર એનો જવાબ દેવો જોઈએ। પદમચંદજી લખે છે આ પત્રમાં કે એક જ વાતના એક જ વિષય ઉપર જુદા જુદા જ્ઞાનીઓ જુદી જુદી વાત કરે છે, એક જ વિષય એક જ સબ્જેક્ટ એક જ પ્રશ્ન એના ઉપર જુદા જુદા જ્ઞાનીઓ જુદી જુદી વાત કરે છે, એટલે કોની વાત બરાબરી મેળવવા માટે હું આગમ જોઉં છું, અને આગમ થી જે વાત જાની વાતની પુષ્ટિ થાય એ વાત મને વધારે પસંદ પડે છે। એવું એટલી હિંમત નથી કરી કે બીજા જ્ઞાની ની વાત ખોટી કે બરાબર નહીં કે એવું નથી લખ્યું, એટલું સારું છે, એ પદ્ધતિ બરાબર નથી। આ તો જુદા જુદા જ્ઞાનીઓની વાત કરી પણ એક જ જ્ઞાની એક જ પ્રશ્નનો જુદી જુદી વ્યક્તિને જુદો જુદો ઉત્તર આપે ત્યારે શું કરશો તમે?
સ્વીકાર કરો, મારી પાત્રતા પ્રમાણે જવાબ આપ્યો
છે, અને એના એનો દાખલો છે વધુ શાસ્ત્રમાં કે અલિંગ ગ્રહણની ગાથા ચાર સાડે ચાર શાસ્ત્રોમાં કુમકુંડ આચાર્ય લખી છે ને પાંચમી ધવળમાં છે, બધી જગ્યાએ એક જ ગાથાના અર્થ જુદા જુદા છે, વિસ્તાર બે શાસ્ત્રમાં કર્યો છે, પ્રવચન સાર અને સમયસારમાં, તો સમયસારમાં 36 ને 4 36 ને 6 6 36 ને બે ચાર બીજા અર્થ કર્યા છે, 38 39 અર્થ કર્યા છે, પ્રવચન સારમાં 20 અર્થ કર્યા છે, પ્રવચન સારમાં 20 અર્થ એક શબ્દ માંથી કર્યા છે અને બાકીના શબ્દોને મૂકી દીધા છે. એ શબ્દ છોડીને સમયસારમાં બાકીના શબ્દો માંથી 39 અર્થ કાઢ્યા છે. આ અર્થ ઉપર એક જ વાર વાત કરે છે. આચાર્ય નહી છે, ટીકાકારી નહી છે, સૂત્ર કરતા આચાર્ય છે અને ટીકાકાર આચાર્ય પણ છે. હવે કોને યારે મેળવશો તમે? ચિઠ્ઠી લખાય શું કરશો તમે? તમારી પદ્ધતિ થી કામ કરવા જશો તો કેવી રીતે થશે? તમને તમારી યોગ્યતા અનુસાર ઉત્તર મળવાનો છે. તમે એક્સપેક્ટ કરો એવો ઉત્તર નહીં મળવાનો. મને આવો જવાબ મળવો જોઈએ એવું નહીં બનવાનું. પાંચ સમવાયમાં કયા સમવાયની મુખ્યતા કરવી? તો કે પુરુષાર્થ નહીં કરવી. મુમુક્ષુ એ પુરુષાર્થ નહીં કરવી, ઉપાદાન નહીં કરવી. અને નિમિત્ત નું બહુમાન યથાર્થ નિમિત્ત મળતા આવ્યા વિના રહેશે નહીં. જો યોગ્યતા હશે તો એ પણ, મિત્ર નિમિત્ત મળશે તો પણ બહુમાન નહીં આવે તમને. યોગ્યતા નહીં હોય આમ વાત છે. એટલે ઉપાદાન ની મુખ્યતા છે. અથવા વજન ઉપાદાન ઉપર દેવા જેવું છે, બાકીના સમવાયો જાણવાનો વિષય છે એમ લેવું. કેમ કે દેશના લબ્ધિ તો એ વાત એમ કે છે કે જ્ઞાની વિના જ્ઞાન નહીં મળે. જ્ઞાનીની આવશ્યકતા સમજાશે તમને એટલી વાત છે. પુરુષાર્થ ની પ્રધાનતા ની વાત, દેશના લબ્ધિ ની વાત છે, બે વાત છે. આપણે ચાલતા વિષયમાં શું લેવું છે કે તને વિશ્વાસ આવવાનું કારણ તું પોતે હોવો જોઈએ, કે જેને તારા તારા ઉપર અસર થઈ તે એવો તું પોતે જ વિશ્વાસનું કારણ બનવું જોઈએ. તને સમાધાન થાય છે, સમાધાનથી તને શાંતિ આવે છે, માનસિક શાંતિ સિવાય આત્મ શાંતિની તને ભાવના છે, નહીતર પાછું આત્મ માનસિક શાંતિમાં છેતરાઈ જઈશ. અને માનસિક શાંતિ તો મસ્જિદમાં જુમ્માના દિવસે, શુક્રવારે જુમ્માના દિવસે કે શુક્રવાર નમાજ પઢવા વાળાને પણ થાય છે, અને રવિવારે ચર્ચમાં જવા વાળાને પણ થાય છે. ત્યાં છેતરાવું નહીં પાછું. એમ તો મંદિર દઈશ તો તને થોડી શાંતિ થશે, દેરાસર દઈશ તો એમ છેતરાવું નહીં. આત્મ શાંતિ માટેનો તારો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ એમ વાત છે. નાયક તે જ હું છું ને બીજો હું નથી એવું તને સાંભળતા તને કઈક અસર આવવી જોઈએ એમ કે છે. એકાદ વર્ષ નું બાળક હોય એની માતા એનું હાલરડું ગાય ત્યાં સુઈ જાય. કેમ કે એના ઉપર અસર આવે છે. મારો દીકરો ડાયો કજિયા કરે એવો નથી. હા, એને સારું લાગે છે. તો તારી પ્રશંસા, તારા તારા ગુણના ની પ્રશંસા તીર્થંકરો કરે છે, દિવ્ય ધ્વનિમાં મહાન આચાર્યો કરે છે, જ્ઞાનીઓ કરે છે, તો તમે કઈ અસર ન થવી જોઈએ કે થવી જોઈએ? તો તમે વિશ્વાસ આવશે, તમે અસર થશે તો વિશ્વાસ આવશે. આ બહુ મોટો પ્રશ્ન છે, થોડો ચર્ચવાનું કારણ છે એની પાછળ, કે જીવ સુખ માટે જાવા નાખે છે અને ભગવાન કહે છે કે સુખ તારા આત્મામાં છે, સિવાય તારા આત્મામાં ક્યાંય બીજે સુખ નથી. હવે વિશ્વાસ આવે તો જીવન બદલાઈ જાય, અને વિશ્વાસ ન આવે તો આ જે સંસાર ચાલે છે એ જીવન ચાલ્યા કરે. મુદ્દાની વાત આ છે સુખની. અનંત સુખધામ તો પોતે છો, અથવા શ્રી ગુરુ એમ કે છે કે તારા એક એક પ્રદેશે અનંત સુખ ભરેલું છે. કેટલું? એક એક પ્રદેશમાં આનંદ સુખ ભરેલું છે. એવો અનંત સુખ થી ભરચક ચિક્કાર ભરેલો છે. અને એની હૈયાતી નો તને વિશ્વાસ છે? તારા સુખ ની હૈયાતી નો તને વિશ્વાસ છે? જો તને વિશ્વાસ આવે તો લાઈન ફરી જશે તારા પરિણામ. વિશ્વાસ નહીં આવે તો તારા પરિણામ ની લાઈન ફરશે. બહુ મુદ્દાની વાત છે. નાનીઓને પ્રતિકૂળતાના દુઃખના પ્રસંગો જે લોકો કહે છે એવા પ્રસંગો આવે છે. મુનિઓને પણ આવે છે, જ્ઞાનીઓને પણ આવે છે. એ વખતે જોવે છે કે બહારથી દુઃખ આવે છે, કોઈ પ્રસંગમાંથી દુઃખ નહીં, તો અંદર ડોકી મારે છે, આ તો આનંદ સુખ ભર્યું છે. આનંદ સુખ ની હૈયાતી ને જોવે છે, મારું આનંદ સુખ અહીંયા ભર્યું છે, મારે દુઃખી થવાનું શું કારણ છે? ક્યાં દુઃખી થવાનું મારે કારણ નથી. એક દ્રષ્ટાંત આપતા હતા ગુરુદેવ, કે બહુ શ્રીમંત માણસ હતો, એની ડેલી બારણા ઉપર જઈને ચોક થી કોલસા થી કોકે લખી નાખ્યું કે આ માણસે દિવાળું કાઢ્યું છે. શું? આ માણસે દિવાળું કાઢ્યું છે. હાવ ખોટું. ઓલામાં એ ઓલાને તો જે ધીકતી ધન કમાણી હતી, શ્રીમંત હતી, એમ જ હતું બધું. પણ ચાક થી કે કોલ સાથે લખીને નાખ્યું કે આ માણસે દિવાળું કાઢ્યું છે. કોઈએ એની સાથે વ્યવહાર કરવો નહીં. ઓલા માણસે જોયું મારા ઘરમાં તો એટલું ને એટલું છે. એને એ વાત હાસ્યાસ્પદ લાગી. કેવી લાગી? હસવા માંડ્યો. આ લખવાથી મને શું ફેર પડે છે? મારે કોઈની પાસે લેવા તો જવા નથી. ભાઈ મને કઈક તમે લોન આપો. મારી પાસે લોકો લોન લેવા આવે છે, બાકી હું તો કઈ લેવા જતો નથી. હું તો ગામમાં વ્યાજે ફેરવું છું, હું કઈ વ્યાજે લેવા જતો નથી. મને શું ફરક પડવાનો છે? એક વાર લખ્યું કે બીજી વાર લખી નાખતું બધા પેલું, એથી મને કઈ ફેર પડવાનો નથી. નાની અંદર ડોક્યું મારી દે છે તો અહીંયા તો મારું આનંદ સુખ ભરેલું છે. સુખ એમાંથી આવે છે, મને એમાંથી મને મળી રહ્યું છે, તો મારે બાહ્ય પ્રસંગથી હું લેવા દેવા છે? એ તો ચાકી લખેલી વાત છે, ઘૂસાઈ જશે. ન ઘૂસાય તો ભલે, ને લખેલું રહીએ તો ભલે, ને ન રહીએ તો ભલે. એટલે એમને
મૂર્તિમાં પાણી દેખાય.
એવી વાત છે. વિશ્વાસ નો સવાલ છે. શેનો સવાલ છે? અહીંયા વિશ્વાસ નો સવાલ છે. જીવન મૃત્યુ માં એવું છે. માણસ શું તો છે, શ્વાસોશ્વાસ ચાલે છે, દેખાય છે, તો કે વિશ્વાસ છે કે છે? આત્મા થોડો દેખાય છે? એ જ માણસ સૂતો છે અને શ્વાસોશ્વાસ ચાલતા નથી દેખાતા. હે, તમે તિરાડ પડી, ક્ષમા પડી, વિશ્વાસમાં તિરાડ પડી. હે, કેમ કઈ હલન ચલન દેખાતું નથી શ્વાસોશ્વાસ હલાવે? બોલાવી હોય તો બોલે ને, એટલે એને અવિશ્વાસ પાકો થયો, અવિશ્વાસ વિધો. જલ્દી ડાક્ટર ને બોલાવો. ડાક્ટરે બે ત્રણ વાર તપાસી લીધા, આંખ જોઈ લીધી, સાથે ધબકારો નાળ જોઈ લીધી, બે ત્રણ વાર જોઈ લીધા, નથી વિશ્વાસ ઉઠી ગયો. શું ઉઠી ગયો? છે એનો વિશ્વાસ ઉઠી ગયો, નથી એનો વિશ્વાસ આવ્યો. બસ એનો રિએક્શન આવ્યા વગર રહેશે નહીં. વાત લીધી છે નાયક તે જ હું છું, બીજો હું નથી. બીજો છું એ વિશ્વાસ ઉડાડી દે એમ કે છે. નાયક છું એ વિશ્વાસ હા, ફરી ફરીને વાત લીધી છે. ફરી ફરીને કહું છું, હે જીવ, તું ભ્રમામાં, સુખ અંતર માં છે, આત્મા માં છે, બહાર માં તારું સુખ બહુ ફિરવી ફિરવીને વાત કરી છે. ક્યાં સુધી વિશ્વાસ આવી જવો જોઈએ કે શ્રદ્ધા ને દ્રષ્ટિ સ્થપાઈ જાય, સમ્યક દર્શન થઈ જાય ત્યાં સુધી. સમ્યક દ્રષ્ટિ ને વિશ્વાસ છે એટલે સુખી છે. સ્વરૂપ સુખ નો વિશ્વાસ છે માટે સુખી છે. આ એક જ કારણ છે, બહુ મોટું કારણ છે. દુઃખી થવાનું કોઈ કારણ નથી. અનુભવ પ્રત્યક્ષ છે. વિશ્વાસ પાછું એની પ્રત્યક્ષતાથી આવ્યો છે. અંદરથી અનુમાન કરીને, અનુમાન નું ફાટ્યું નથી. એ કઈ એ કઈક ઊંડે ઊંડે સુખ પીડ્યું છે એમ નથી. પ્રત્યક્ષ છે. એમ શું છે? પ્રત્યક્ષ છે. શ્રીમંતે શું જોયું કે મારી તિજોરીમાં પ્રત્યક્ષ પીડ્યા છે. બસ પછી એને ઓલી વાત દેખાય કે આ દેખાય એમ. પછી ગમે તે ભાવો આવે એ જ જ્ઞાની ને શુભાશુભ ભાવો આવે છે. અને એની જ્ઞાનધારારૂપ ભાવો પણ ચાલુ જ છે. અને સમયે સમયે જ્ઞાનધારાના ભાવો ચાલુ જ છે. સમયે સમયે કર્મધારાના ભાવો પણ ચાલુ છે. વિશ્વાસ કયો છે? હું ચૈતન્ય છું. કેમ કે ઓલા ભાવોનો નાશ થાય છે. જે કોઈ બીજા ભાવો આવે છે એનો નાશ થાય છે. અને જે ચૈતન્ય ધારા છે, અવાધ્ય અનુભવ જે રહે તે છે જીવ. એને કોઈ બાધા પહોંચાડી શકતું નથી. સર્વોત્કૃષ્ટ સુખ પીડ્યું છે, અચિંત્ય એવું સુખ પીડ્યું છે. તારતમ્યતા એ અનંતુ છે અને એને કોઈ બાધા ન પહોંચાડી શકે એવું અવ્યાબાધ પણ છે. એવું સુખધામ પોતે છે. એનો વિશ્વાસ એ બહુ મોટી વાત છે. એનો વિશ્વાસ આવો એ બહુ મોટી વાત છે. અનંતકાળમાં એ નથી કર્યું, વિશ્વાસ આવ્યો નથી. એક વાર જો એને વિશ્વાસ આવી જાય અસ્તિત્વ ગ્રહણ થી, શેનાથી? અસ્તિત્વ ગ્રહણ થી. તો એ સંસ્કાર કદી નાશ પામતા નથી. એ સંસ્કાર ના પાયામાં, પાયાથી ઉપર એટલું મોટું ચણતર ચણાય છે કે અંતે જીવ સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થાય છે. એવી મોટી વાત છે, વિશ્વાસ આવવો એ એવી વાત છે. કાલે તો અધૂરો મત થોડું કહ્યું વાંચી ગયા હતા. અંદર છે વિશ્વાસમાં ઘણી વાત છે. વખત જોઈએ, વાતમાં તો વખત જોઈએ. શું કે છે, પછી ગમે તે ભાવો આવે. ગમે તે ભાવો એટલે શું કે પૂર્વ કર્મ ના ઉદય અનુસાર અને લિમિટેડ એકત્વ બુદ્ધિ થયા વિનાના ગમે તે આવે એટલે એમ ગમે તે નથી આવતા. પણ પૂર્વે જે કર્મ બાંધ્યા છે એનો ઉદય આવશે, એમાં જોડાણ થોડું થશે, અંશે અંશે જોડાણ થશે. પણ બહારના બાહ્ય દ્રષ્ટિવાળાને એમ લાગે કે આપણને જેવા ભાવ થાય છે એવા જ એમને થાય છે. આપણે બધા સાથે હસતા હતા એમ કે ગુરુદેવ પણ હસતા હતા અને અમે પણ હસતા હતા. એ તો સ્વરૂપમાંથી ખસીને હસતો હતો એ ખસ્યા વગર. આટલો ફેર છે. બારમાં સરખું દેખાય, એક સરખો ઉદય હોય એક સરખું દેખાય, એક સાથે બધા જમવા બેસે એક લાઈનમાં. જે મીઠાઈ બીજા ખાય એ જ્ઞાની ખાય, જે ચટણી બીજા ખાય એ જ્ઞાની ખાય. બધાની જે મેનુ તો સેમ હોય તો એક જ વર્ષ સુધી સિવાય એમ હોય. પણ હું ચૈતન્ય છું એમ અંદર માંથી ખસતું નથી. હું ચૈતન્ય છું, આ ઉદય બીજા ભાવો આવે છે એ હું નથી. મારે એની વચ્ચે કઈ સંબંધ નથી. અપેક્ષા એ મારામાં થતા હોવા છતાં એ ભાવો હું નથી. એ ભાવો તે એવો હું, એ ભાવો જેવો હું નથી. સ્વરૂપ થી વિરુદ્ધ થયા છે એને ખબર છે. સ્વરૂપ થી વિરુદ્ધ થયા છે. છોકરો મૂકી જાય છે ને, અપેક્ષા એ પોતાના છે છતાં પણ એને કાઢવા માટે મારા નથી એમ આવે છે, જોર થી આવે છે. અને એ યથાર્થ છે, એ યથાર્થ છે. દુખવા રૂપ થાય તે જુદી વાત છે, એ તો વિકલ્પ છે. રટણ કરે એ તો વિકલ્પ છે. એ રટણ ને વિકલ્પ નું કઈ બળ નથી હોતો અને એનાથી કોઈ શાંતિ પ્રગટતી નથી. વિકલ્પ થી શાંતિ નો પ્રગટે, એનો લાભ નો મળે. બીજો વિશ્વાસ પીડ્યો છે અને અહીંયા વિકલ્પ માં બીજી વાત છે, એનો કઈ મેળ નથી. આજે દાન દેવા ઉપર તમે ભાષણ આપો, તો ફર્સ્ટ ક્લાસ પોઈન્ટ વાઇઝ તૈયાર કરીને આવે. કેવું? આ પોઈન્ટ પછી આ પોઈન્ટ બોલવો, આ પોઈન્ટ પછી આ પોઈન્ટ બોલવો, વચ્ચે આવા દાનની જે કવિતાઓ એના પદ બોલવા લલકારીને. હા, કોથળી ઉપરથી હાથ ઉપાડે નહીં. અંદર માં એને પાકો, આપણે કાળજું કઈ કાચું રાખવાનું. બીજાને બહુ સરસ ઉપદેશ આપે, બધા ખુશી થઈ જાય કે વાહ, શું શું એમનું ભાષણ હતું, કઈ શું વક્તવ્ય હતું, કઈ. એટલે પાકા કાળજા ના હોય, એ કઈ એમાંથી ગળે નહીં, એમાંથી કઈ કઈ આપી દે નહીં, પોતે પોતે કઈ આપે નહીં. બીજાને આપો આપો, તમે આપી દો આપી દો એમ કે એને ઉપર ઉપર થી ભાષણ આપ્યું. શેનાથી આપ્યું? કે અંદર થી આપ્યું? અંતર થી હું ને ઉપર ઉપર થી હું. અંતર માં સુખ બાર માં પડ્યું છે, પંચેન્દ્રિય ના વિષય માં ને અનુકૂળતા માં. એક અનુકૂળતા માં પાંચેન્દ્રિય ના વિષય આવી જાય. અનુકૂળતા માં સુખ છે, એમાં પાંચ ઇન્દ્રિયના સુખ છે, એ વાત
આવી જાય.
એ અંદર માં પડ્યું હોય, એ ઉપર થી ગમે તેમ કે આત્મા માં સુખ છે, એનો કઈ એને વિશ્વાસ છે. અંતર માંથી દ્રઢ વિશ્વાસ આવવો જોઈએ. યથાર્થ પ્રતીતિ થાય તેને યથાર્થ પુરુષાર્થ થયા વગર રહેતો નથી. યથાર્થ પ્રતીતિ થાય એટલે વિશ્વાસ બરાબર આવે તો એને પુરુષાર્થ નું પ્રેરક બળ છે, એમાં એ ઉત્પન્ન થયા વગર. જ્યાં સુધી પોતાના આત્મા ઉપર સતબોધની અસર થતી નથી, ત્યાં સુધી યથાર્થ પ્રકારે વિશ્વાસ આવતો નથી. યોગ્યતા પ્રાપ્ત કરીને ઉપદેશ જીલવામાં આવે તો અંતરથી વિશ્વાસ આવશે. અને સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટ થશે. એવો પરમાર્થ આ વચનો માંથી નીકળે છે. પરલક્ષી સમજણ છે, એ શ્વાસ નથી આવતો. ભલે ગમે તેટલું શ્રવણ કે વાંચન કરવામાં આવે તો પણ